હર ક્ષણ હર પલ એક જ સંકલ્પ, મારો મહારાજ રાજી થતો નાખી દુનિયા રૂઠે તો રૂઠવા દો, અને દુનિયાને રાજી કરીએ અને મહારાજ એક નારાજ થાય તો જીવ ઉપર જુલમ થાય, અને આ જગતને કદાચ રાજી કરી, આ દુનિયાને રાજી કરી, તી બંધવી હું દેવાનું, કહો એ જગત હું બંધી દેવાનું, સ્વયં ભિખારી છે, હાવ ભિખારી, હું તો દુનિયાને ભિખારી કહું છું, તમે શું કહો? શાસ્ત્રોનો મત છે કે આ દુનિયામાં જગતમાં ભિખારી કોણ, કો ભિખારી, કોણ ભિખારી છે અને કોણ ધનાઢ્ય છે? અબજોપતિ એ ધનાઢ્ય છે? તો કે ના, જેને કોઈ આશા રહી નથી એ ધનાઢ્ય છે, અબજોપતિ હોય પણ હજુ કઈક પ્રાપ્ત કરવાની આકાંક્ષા છે એ ભિખારી છે. હવે તમે વિચારો, દુનિયા ભિખારી જ લોકો રહે છે કે બીજા કોઈ રહે છે? હે, આ રિલાયન્સ વાળો ઘણો આગળ ગયો, હવે એને કઈ આશા નહીં હોય, હે હવે એને કઈ નહીં કરવું હોય કે કઈ કરવું હશે તો ભિખારી છે. બોલો, શાસ્ત્રના મતે ભિખારી છે. અને કુટિયામાં બેઠો બેઠો ભગવાનને સંભાળતો હોય, કદાચ એ કુટિયાની અંદર કાંઈ ચીજ ન હોય, એ કુટિયા કદાચ ઘાસની બનેલી હોય, ફાટેલ તૂટેલ કપડાં પહેરીને બેઠેલો હોય, પણ મહારાજની પ્રસન્નતા સિવાય કોઈ આકાંક્ષા નથી, વોહી અમીર હૈ અમીર, એ ધનાઢ્ય. મહારાજ સમજાય જાય પછી આ સ્થિતિ નિર્માણ થાય. તો એવો ભિખારી જે જગત, એની પર આપણે શું આશા રાખવાનું? કહો, અમેરિકાને તમે ધનાઢ્ય કહો, શું કહો કે ભિખારી? એ ભિખારી, એવું નહીં માનતા, એ ભિખારી. એક ભગવાનનો ભક્ત સમૃદ્ધ છે, જેને ભગવાન સિવાય કાંઈ જોતું નથી, જેને ભગવાનની પ્રસન્નતા સિવાય કોઈ આકાંક્ષા નથી, એ ધનાઢ્ય છે. સ્વામી કે મને તો જ્યારથી મહારાજ સમજાણે ત્યારથી આ વાત એક ઘેડી બેહી ગઈ છે. જ્યારથી મહારાજ સમજાણે ત્યાંથી આવો નિર્ધાર નક્કી થઈ ગયો છે. સબકો ફળ સહજાનંદ ચરણ ચિત્ત લાવે, બધાની ફળશ્રુતિ આ મહારાજ છે, તો હવે એને મૂકીને હું કામ મન બીજે વળગાડો? હું સ્વામી કે બીજે વળગાડવા હું તૈયાર નથી. આગળ ચોથી કડી પણ અદભુત લખી.
સહજાનંદ જાપ સે ત્રય તાપ કો બુઝાવે, સહજાનંદ જાપ સે ત્રય તાપ કો બુઝાવે, ઇન્હી કે પ્રતાપ સે અપાર ગતિ પાવે, હો ઇન્હી કે પ્રતાપ સે અપાર ગતિ પાવે.
ચોથી અને પાંચમી કડીમાં સ્વામી વધારે આગળ ગયા. સ્વામી કે સહજાનંદ જાપ છે ત્રી તાપ કો બુજાવે, ઇન્હી કે પ્રતાપ છે અપાર ગતિ પાવે. સ્વામી કે આ જગતમાં લોકો ગમે ત્યાં વળગે છે, શું કામ વળગે છે? કાં તો આધીની ચિંતા છે, કાં તો વ્યાધિની ચિંતા છે, કાં તો ઉપાધિની ચિંતા છે. સ્વામી કહે કે કોઈ આધીન ટાળી શકશે, કોઈ વ્યાધીન ટાળી શકશે, અને કોઈ ઉપાધીન ટાળી શકશે, પણ આ સહજાનંદ એવા છે એ ત્રણેય ટાળી નાખે એમ છે. આધી વ્યાધીન ઉપાધિ એટલે આંધી, આધી એટલે આંધી, દેવ સંબંધી કાંઈ ઉપાધિ આવનારી હોય તે, ચિંતા થનારી હોય તે. વ્યાધિ એટલે શરીરના સુખ, જેની ઈચ્છા રે રાખે છે અને એ સુખ નથી પ્રાપ્ત થતા એને માટેની મહેનત. ઉપાધિ એટલે મનનું, મનના સંકલ્પ. સ્વામી કે ત્રણેયને પૂર્ણ કર્યા કેમ છે, નતર મનના સંકલ્પ જે છે એને વિરામ પમાડવા એ ભારે કઠિન કામ છે. મોટા મોટા યોગીઓ પણ મનના સંકલ્પ વિરામ નથી પમાડી શકતા, પણ આ સહજાનંદ એક એવા મળ્યા છે મનનો પણ નિરોધ કરી રાખે, મનને અમન કરી નાખે, મન રહેવા જ ન દે, અમન કરી નાખે, એ મહારાજની સામર્થ્ય છે. કારણ કે સહજાનંદ છે, સહજ જેના સ્વરૂપમાં આનંદ છે, એનો જે કોઈ કોન્ટેક કરે એ બધા આનંદી થઈ જાય. બરફ સ્વયં ઠંડો છે, એનો સ્પર્શ કરે ને એ ઠંડો જ થઈ જાય. કેવું બની શકે? બરફ ટાઢો હતો પણ આપણે એડ્યા ને તે ગરમ બહુ લાગ્યો, બની શકે કોઈ દાડો? કાળાંતરે બને ન થાય. એમ સ્વયં સહજ આનંદ વાળા છે તો એનો યોગ કરે, એનો ટચ થાય, એના જીવનમાં કદી પણ કોઈ પ્રકારની ચિંતા હોય જ ન શકે. ભક્તજન, આના પરથી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે આપણા જીવનમાં આધી વ્યાધિ ઉપાધિ રહેતી હોય તો એનો મતલબ એવો થાય કે હજુ આપણે સહજાનંદને ટચ નથી થયા, મહારાજને ટચ નથી થયા. જેમ છે મહારાજને ઓળખ્યા નથી, જેમ છે એમ પૂર્ણ વિશ્વાસ મૂકીને ભજન નથી કર્યું. ભલે મહારાજને થયા છીએ, કહેવાઈએ છીએ, તિલક ચાંદલો કરતા હોય, પૂજા પાઠ કે બધું જ કરીએ છીએ, પરંતુ સમ્યક પ્રમાણમાં આપણે મહારાજને હજુ સમજ્યા નથી. એવી મસ્તી જીદી આપણને ચડી જાય તેથી કામ થઈ જાય. સમજાણું છે કોઈની હાડી બાર? છે કોઈની હાડી બાર એને? હે, તેને એવી મસ્તી ચડાવવી પડશે દુનિયામાં કોઈની હાડી બાર નહીં. બોલો, આટલા બધા બેઠા છે, ડર લાગ્યો તારે? એને કોઈની મોહબત નડી, શરમ નડી, કાંઈ તકલીફ પડી એને? આપણે તો મોહબતમાં ને શરમમાં એમને મરી ગયા. હકીકત છે, એવું ગાંડું થવા હોય ને ત્યારે કામ થઈ જાય. ગાંડું થવું પડશે, એ જગતમાં ગાંડો થશે ને આપણે મહારાજમાં ગાંડું થવું પડે, બસ થોડોક એટલો જ ફરક છે. એટલી મસ્તી જો ચડી જાય મહારાજની કામ થઈ જાય, પછી એને કોઈ રોકી ન શકે, કોઈ ટોકી ન શકે, એની વાત જ આખી અનેરી. અને આ કેફ નથી ચડતો ત્યાં સુધી મોહબત ને આ તે ખબર હોય કામમાં મળો મોક્ષ બગડ છે તો, પણ હવે એનો સંબંધ કેમ માર તોડવો એમ? એમ દસ વર્ષથી હારે રહીશ કે? અરે પણ ભલામણા એને આખું સુકાન બદલી નાખ્યું, તો બધી વાત સાચી મને ખબર છે, હું જાણું છું, પણ હવે એને કેમ મૂકવા મારે એમ? હું કામ મહારાજનો કેપ ચડ્યો નથી માટે. બાકી મહારાજનો જો કેપ ચડી ગયો હોય તો પોહાઈ હોય નહીં. પોતાનો પુત્ર હોય તોય ભલે, પોતાનો બાપ હોય તોય ભલે, પોતાની પત્ની હોય તોય ભલે, અને પોતાનો કાકો હોય તોય ભલે, ત્યાગી હોય ને પોતાનો શિષ્ય હોય તોય ભલે, અને પોતાનો ગુરુ હોય તોય ભલે, જયારે એમ લાગે કે મોક્ષનો રસ્તો પલટાઈ રહ્યો છે ત્યારે ફડાક દેખાનો પાછો વળી જાય, કોઈની મોહબત ન નડે, જયારે એવો કેપ ચડી જાય ત્યારે. કેફ ન ચડે ત્યાં સુધી ઢીલા પોસો, ઢીલા પોસો, ઢીલા પોસો, રે રાખે. અદભુત વાત અહીંયા પ્રેમાનંદ સ્વામી કરી રહ્યા છે. સહજાનંદ જાપ છેતરી તાપ કો બુજાવે. આ સહજાનંદ સ્વામીના યોગમાં કોઈ આવી જાય, હકીકત એને જો કોઈ ટચ થઈ જાય તો એના તમામ તાપ બળીને ખાક થઈ જાય. ઇન્હી કે પ્રતાપ છે અપાર ગતિ પાવે, જેવો ઇન્હી કે પ્રતાપ છે અપાર ગતિ પાવે, પણ એના પ્રતાપ વિના કોઈની તાકાત નથી કે કોઈ અપાર ગતિને પામી શકે. ભક્તો અમે કેવું છે ખબર, હકીકત તો જ્યાં જ્યાં પ્રતાપ જણાણો છે ને જણાશે એ બધો આ સહજાનંદ સ્વામીનો છે. હું નથી કહેતો, મહારાજ સ્વયં કીધું પ્રથમના 27મા વચનામાં. તો મહારાજ કે ભજન તો હાવ કરે પણ બધાને સમજણમાં ફેર છે. હું કીધું મહારાજે ભજન તો આખી દુનિયા કરે, હમણાં બીજા 9 દાડા સુધી ઠેકડા મારી મેં તૂટી ગયા, ભજન જ કહેવાય. શું કહેવાય? પણ મહારાજ કે સમજણમાં ફેર છે, બસ બીજો કઈ વાંધો નથી. ઉપવાસ બધા કરતા હશે ત્યારે વહમું પડતું જ હશે ને. આપણે જેમ ઉપવાસ કરીએ વહમું પડે, મેં એને વહમું પડે, એ ઉપવાસ કરે આપણે ઉપવાસ કરીએ, પણ સમજણીમાં ફેર છે. કેવી સમજણ આવી જઈએ? તો મહારાજ બતાવ્યું, મહારાજ કે જેને આધારે પૃથ્વી સ્થિર રહી છે, જેની આજ્ઞાથી સૂર્ય અને ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, અરે જેના પ્રતાપથી બુંદમાંથી આખા મનુષ્યની સૃષ્ટિ સર્જાય છે, એ જે કાંઈ આશ્ચર્ય થઈ ગયા થઈ રહ્યા છે થશે, એ મને મળ્યા એવા જે ભગવાન પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એ વતે જ થઈ ગયા છે. થઈ ગયા માને મારા તો આ બ્રહ્માંડમાં મનુષ્યકૃતિ તન ધારણ કરીને પધારીને 225 વર્ષ થયા, પણ કદાચ હજારો વર્ષ પહેલા ગમે એવા આશ્ચર્ય થઈ ગયા છે, તોય મને મળ્યા એવા જે ભગવાન સ્વામિનારાયણ એ વતે થયા છે. પછી ટચલી આંગળી પર પહાડ તોડે તોય ભલે, અને સાગર ઉપર સેતુ બાંધે તોય ભલે, એ મને મળ્યા એવા જે ભગવાન સ્વામિનારાયણ એ વતે થયો છે. મહારાજ કે આમ સમજે તો સમજવું, એની સમજણ ઠીક છે. બોલો, આવી સમજણ નથી ત્યાં સુધી મહારાજ કે ભલન ભજન કરે, પણ સમજણમાં હરખું નથી આવ્યું ત્યાં સુધી હરખું નહીં આવે. ઇન્હી કે પ્રતાપ છે અપાર ગતિ પાવે, એના પ્રતાપથી જીવાત્મા અપાર ગતિને પામી જાય, જેનો પાર ના આવે. એ કઈ ગતિ છે? એના પ્રતાપથી હાવ રંક હોય અને બંગલા અને ગાડીઓનો માલિક થઈ જાય, એ ગતિ હશે? અપાર ગતિ પાવે. કઈ ગતિ? તો કે માયાને તોડવી, માયાની પર થવું એ ભારે કઠિન છે. માયા પર થવું એ ભારે કઠિન છે, પણ આ મહારાજના પ્રતાપથી જીવાત્મા માયાથી પર થઈ જાય, કાળથી પર થઈ જાય. અરે બધાથી પર થતો થતો છેક મહારાજ સુધી પહોંચી જાય, એનો કોઈનો ભાર ન રહે, કોઈમાં આસ્થા ન આવે. આ તો હું વિચારે ખબર, સ્વામી કીધું મંદિરમાં એકલા મહારાજ રાખું છું પણ પછી કોઈ નડશે તો નહીં ને. બોલો, એક કામ કરું, સ્વામી કહેતા હતા એટલે હવે પડખે એક મંદિર બીજું બનાવી દો. આવા અમે પધરમ ગયા છે, જોયા છે, દર્શન કર્યા છે. એક મંદિરમાં મહારાજ રાખે એટલે સ્વામીનું રહ્યું, અને પડખે મંદિર બીજાને પધરા એટલે એનું રહ્યું, એમ એટલે બે રાજી રહે. ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ સમજ્યામાં જ ક્યાં આવ્યા છે? હે, જો મારે કહેવાય નહીં, પણ અબજોપતિ કોક બંગલો બાંધ્યો તેને પડખે ઝૂંપડપટ્ટી કરવા દે કોઈ ને, અડીને કેમ લાગે? એવું બધું છે, આપણી ભૂલો. બહુ મોટી ભૂલ નથી, એવી નાની નાની મોટી નાની મોટી ભૂલો થઈ રાખે છે. લાલજી ભગત ભૂલ નથી ને? હા તો ભલે. હારા હારા ભૂલ થઈ જાય. અમેરિકામાં ગયા હતા, ભગત બહુ હારા ભગત, ત્યાં મંદિર જયારે બંધાવવાનું નક્કી થયું ન્યૂજર્સીનું, ત્યારે એણે સેવા હારી કરી હતી, $2,00,000 આપ્યા ત્યાં. સરદારે મેં હારી સેવા કરી, તેને અમારો ઉતારો થયો, પણ થોડુંક ભેગું ભેગું રાખે. એક ફેરી કીધું ને તો ન મનાવણું, બીજી ફેરી કીધું તોય ન મનાવણું, પછી બધી કેસોટ આપી દીધી, કીધું આમાં નહીં મેળ પડે, કારણ કે આપણો યોગ ઓછો રહે. સંતો આ ફેરી ક્યાં હતા, આ ફેરી હું નહોતો ગયો, ત્યાં ઉતારો હતો. કેસોટ સાંભળ્યા સાંભળીને સંતોને સામે જ કીધું કે બધું તમે લેતા જાઓ. કે હવે બંગલો ચોખ્ખો કરવો છે ને બંગલાની આજુબાજુ ચોખ્ખું કરવું છે, એમાં સમજાય? બંગલો ચોખ્ખો કરવો જોઈએ ભગવાનના ભક્તને, અને બંગલાની આજુબાજુ પણ ચોખ્ખું રાખવું જોઈએ.